हरिः ओम। प्रकरण 11, मौन मंदिर उत्तम सेवा। हरिओम आश्रम सूरत, तारीख 12/3/1962। दुख वेड़ाए टट्टार रहिए। आ संसार मा मनुष्य तरीके अवतार पामेला छे अने आपणे मानवी छे, तेथी जीव दशा मा छे एटले संसार मा सुख दुख नो अनुभव थाई छे। जो खरी रीते विचारीए तो आपणे जन्म लईए त्यारथी सुखनो ज गाळो वधारे होय छे, पण दुख कोईने गमतुं नथी। सुख गमे, सुखमां रहेवू गमे, सारू लागे, जीवन जीवानो लावो मळे। જ્યારે દુઃખ આવે ત્યારે સુખમાં ભંગ પડે એટલે એને દુઃખ વધુ લાગે। અસલના જમાનામાં વેદના સમય પહેલા જીવનના તત્વજ્ઞાનીઓએ વિચાર્યું કે માનવીને સુખ વધુ ગમે છે, કારણ સુખ એ આત્માનો સ્વભાવ છે, લક્ષણ છે, અને આપણામાં આત્મા હોવાથી સુખ વધુ ગમે, કારણ આત્મા આનંદ અને સુખ સ્વરૂપ છે। આપણી ઉંમર એમ કહીએ કે 50 વર્ષની છે તો તે ગાળા દરમિયાન વધુ તો સુખ હોય છે, પણ જરા દુઃખ આવે તો જીવ એકદમ હેરાન થઈ જાય છે। જીવનમાં દુઃખ જ ના આવે એમ તો થવાનું જ નથી। જેમ સવારે મળત્યાગ કરીએ તે સ્વાભાવિક છે, તેમ દુઃખ પણ સ્વાભાવિક છે, એ તો આવવાનું જ। સુખ દુઃખ તો સાથે જ છે ને એ ના આવે તેમ બનવાનું નથી। એવી માન્યતા સેવવી કે દુઃખ ના આવે એ અજ્ઞાનમૂલક ભ્રમણા છે, એટલે દુઃખ પ્રગટે ત્યારે આપણે હેરાન થઈ જઈએ છીએ। દુઃખી નાશ થવાય અને ક્લેશ નાશ પામીએ એમ એ બોલે છે, વિચારે છે, પણ એની ખરેખરી વેદના એની હોતી નથી। જેમ દાંતમાં તણખલું ભરાય કે પગમાં કાંટો વાગે તો તેને કાઢ્યા વિના માનવી બેસી શકતો નથી, તેમ માનવીને ખરેખરું દુઃખ વેદના વગેરે ડંખતા નથી। જો એ ડંખે તો એનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરે, એ બોલે છે ખરો, પણ સાત્વિક પ્રયત્ન કે એવો કોઈ ઉકેલ કરતો નથી। ગમે તેવો મહાત્મા હશે પણ એને પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દુઃખ તો આવવાનું જ, ફક્ત એને દુઃખ લાગતું નથી। એ સમજે છે કે દુઃખ ભોગવવાનું છે એટલે એનાથી એ દબાઈ જતો નથી। સંસારમાં પૈસા કમાવવા કેટલી મથામણ કરવી પડે છે, એ માટે એમાં ઉત્સાહ હોય છે, અને ત્યાં તો ઉલટાના એમ કહીએ છે કે મુશ્કેલી તો આવે જ, અને એની ઉપાધિ અથવા સંતાપ થાય તો જ બે પૈસા કમાવાય। તેમ દુઃખમાં જો એમ લાગી જાય તો જરૂર એનો ઉકેલ થાય, એટલે અમે કહીએ છીએ કે સંસારમાં દુઃખ તો આવવાનું જ, એની મિથ્યા કરી શકીએ તેમ નથી। એટલે સંસારમાં દુઃખ, કલેશ, સંતાપ, ભય વગેરે તો રહેવાના જ, એનાથી હતાશ ના થઈ જઈએ, મક્કમ રહીએ, ભાંગી ના પડીએ, એમ થાય તો પછી એના વિશે અફસોસ ના કરતા ટટ્ટાર રહી શકીએ, એને નિર્મૂળ કરી શકીએ, એમ નથી તો એનો ઉકેલ કરવો અને એનો ઉપાય એવો શોધવો કે આ બધું હોવા છતાં શાંતિવાળા, પ્રસન્નતાવાળા રહી શકીએ, એની ઉપર તરતા રહી શકીએ, એવું કંઈ સાધન હોઈ શકે ખરું? અને એની શોધ કરતા અનુભવીઓએ શોધી કાઢ્યું કે આ બધું થાય છે શેને લીધે, તો જડ્યું કે મનને લીધે। મનને દુઃખ કેમ થાય છે? મનની સંકળામણ। મન 4 વસ્તુ સાથે સંકળાયેલું છે, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહમ સાથે। આપણે જે બધું માનીએ, ઈચ્છીએ, કલ્પીએ તે પ્રમાણે ના બને તો દુઃખ થાય, એટલે મન સ્વતંત્ર નથી। મનની જે બધી ઈચ્છાઓ હોય તે ના ફળે એટલે દુઃખ થાય। મન પ્રાણ સાથે સંકળાયેલું છે અને તેનું ધાર્યું ના થાય એટલે મનને દુઃખ થાય. પછી બુદ્ધિને એમ થાય કે એમ કર્યું હોત તેમ કર્યું હોત તો સારું, એટલે બુદ્ધિ સાચો નિર્ણય કરે નહીં અને મનને ગમતું પરિણામ નહીં આવે એટલે દુઃખી થાય. પછી વળી અહમ એમાં જોડાય અને એમાં એ રીતે વિચારોની ગતિ કરાવે. જેમ વીજળી હોય અને એને માટે એન્જિન હોય, પણ એન્જિન ચલાવવા માટે વીજળીનો ધક્કો જોઈએ, તેમ અહમનો ધક્કો હોય છે. અહમના ધક્કાથી મન વિચારે ચડે છે ને વધારે દુઃખી થાય છે. ચિત્ત કસ્સામાં કામ આવતું નથી, ચિત્તમાં સંસ્કાર જ પડે છે અને તે દરેક જાતના. એમાં બધું એકઠું થયા કરે, એ તિજોરી છે. એમાં બધું ભરાયા જ કરે, એ ખાલી થતી નથી. ચિત્તના સંસ્કાર જાગૃત થાય ત્યારે માનવીને કર્મ કરવા પ્રેરે. જેવો સંસ્કાર તેવો ધક્કો લાગે ને તેવું કર્મ થાય. જીવ દશાથી પ્રેરાયેલા કર્મમાં જાગૃતિ રહે નહીં, એટલે વળી પાછું કર્મના પરિણામથી મન દુઃખી થાય. દુઃખમાં સુખનો અનુભવ. મહાત્મા લોકોએ વિચાર્યું કે મનને જે દુઃખ થાય છે, જો એને કેળવીએ તો ફેર પડે. જીવ દશામાં આપણો મોટામાં મોટો શત્રુ પ્રાણની શક્તિ છે, એટલે એ લોકોએ વિચાર્યું કે મનની શુદ્ધિ કરવાની વાત બરાબર નથી. મનને જે થાય છે તે પ્રાણને લીધે થાય છે, માટે પ્રાણની શુદ્ધિ કરો. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે મોળા પાડીએ તો ધીમે ધીમે પ્રાણની શુદ્ધિ થાય. બુદ્ધિનું ક્ષેત્ર મન, ચિત્ત, પ્રાણ, અહમ કરતા નિરાળું છે. બુદ્ધિનું ક્ષેત્ર સ્વતંત્ર છે. જો સંસારમાં વિચારીએ તો દરેકના સ્વભાવની સમજણ બુદ્ધિ વડે થાય છે. બુદ્ધિ એ પ્રકાશ પાડનારી સૂક્ષ્મ અંતકરણ છે. એના વડે સંસાર વ્યવહારની સમજણ પડે છે, બધાની સમજણ પડે છે, પણ બુદ્ધિ પ્રાણના રંગે રંગાયેલી છે. એટલે જેવા આશા, ઈચ્છા, કામના, લોલુપતા વગેરે હોય તેવી બુદ્ધિ થતી હોય છે. જેમ જેમ પ્રાણની શુદ્ધિ થતી જાય તેમ તેમ બુદ્ધિ પણ સાત્વિક થતી જાય. એટલે દુઃખમાં સુખ અનુભવવું હોય તો બે અંતકરણોને મઠારવાની જરૂર, અને તે પ્રાણ અને બુદ્ધિ. જો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, અદેખાઈ, આશા, ઈચ્છા, તૃષ્ણા, લોલુપતા તથા માન્યતાઓ, આગ્રહો, પૂર્વાગ્રહો વગેરે મોળા પાડીએ તો બુદ્ધિની શુદ્ધિ થાય. પ્રાણની શુદ્ધિ. પ્રાણની શુદ્ધિ કેમ થાય? સંસારમાં બધા કર્મો કરવામાં બધા સાથે હળવા મળવાનું થવાનું અને ઘર્ષણ થવાનું, તો ઘર્ષણ પણ નિવારી શકાય કે નહીં? સંસાર ચલાવવાનો, નિર્વાહ ચલાવવાનો અને ઘર્ષણ ના થાય તેને વિશે વિચારીને મહાત્મા લોકોએ શોધ કરી અને એ લોકોએ અનુભવ કરીને જીવનનો નિચોડ કાઢ્યો અને કરુણા કરીને બધાને જણાવ્યું કે પ્રાણની શુદ્ધિ મુખ્ય અને એનાથી બુદ્ધિ શુદ્ધ થાય. પણ મનુષ્ય આશા, ઈચ્છા વગર તો જીવી જ નહીં શકે. આપણામાં બધી રચના એના વડે ચાલ્યા કરે છે. જો એ ના હોય તો કર્મ પણ ચાલે નહીં. એટલે બુદ્ધિ કહે છે કે આશા, ઈચ્છા વગેરે તો રહેવા જ જોઈએ. એટલે અનુભવીઓ પણ કહે છે કે આશા, ઈચ્છા પણ રહે અને આપણું કામ પણ ચાલી શકે તો તે કેવી રીતે થાય? સંસારમાં પણ ભક્તો થઈ ગયા, ખરા મહાત્મા થઈ ગયા. એ લોકો સંસારમાં પોતાનો કર્મ વ્યવહાર કરી ગયા છે. નિર્મમત્વનું પરિણામ. ભગવાન ગીતામાં પણ કહે છે કે કે તમે કર્મ છોડી ના શકો. કર્મ તમને છોડે એમ નથી અને તમે કર્મ છોડવાના નથી. તો મનુષ્ય શરીર છે એટલે ખાવા તો જોઈએ જ. એટલે જીવન નિર્વાહ માટે કર્મ જરૂરનું જ છે. તો બુદ્ધિ કહે છે કે આશા, કામના, લોલુપતા વગેરે તો કર્મ કેવી રીતે સંભવે? પણ એનો અનુભવીઓએ ઉકેલ કાઢ્યો કે ભાઈ, અનાસક્ત થાવ અને કર્મ કરો. દરેકમાં નિર્ભેડપણું કેળવું, નિર્મમત્વ કેળવો. એનાથી સંતોષ થાય અને બે પૈસા મળે પણ ખરા. અને જરૂરિયાત પૂરતી પ્રવૃત્તિ પ્રેમથી થઈ શકશે. દાખલા તરીકે બંગાળમાં રાજા રામમોહન રાય થઈ ગયા. તે વખતથી આપણા દેશમાં જીવનના ઉદયકાળની શરૂઆત થઈ. એવો ખૂબ વૈભવશાળી હતા અને છતાં સંપૂર્ણ નિરાશક્ત હતા. એ વાત 125 વર્ષ પૂર્વેની છે. ત્યારબાદ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા. તેઓ વ્યાપારમાં 1,00,000 રૂપિયા કમાઈ ગયા અને પેઢી છોડી દીધી. એવા બીજા 2-4 ભાઈઓના નામ પણ જાણું છું કે જેઓ પોતાનો ધંધો કુશળતાપૂર્વક કરે છે. જેમ નિર્મમત્વપણું, નિર્ભેડપણું કેળવીએ તેમ બુદ્ધિ શુદ્ધ થતી જાય છે, તેજસ્વી બને છે અને આપણા પ્રશ્નો, કોયડાઓનો ઉકેલ બહુ સરસ રીતે નીવડે છે. અને કઈ રીતે કામ કરીએ તો એનો યોગ્ય ઉકેલ આવશે એની પણ સમજણ પડતી જાય છે. અને સામાન્ય બુદ્ધિ કરતા વિશેષ સમજણ પ્રગટે છે. એટલે બુદ્ધિની જે એવી માન્યતા છે કે આશા, કામના, લોલુપતા એના વગર કર્મ થઈ શકતા નથી, તે ખોટી પડે છે. દુઃખમાં પણ પ્રસન્નતા રહે તો આનંદ ટકે. એટલે દુઃખમાં શાંતિ, પ્રસન્નતા જળવાઈ રહે તો આનંદ રહે. સકળ બ્રહ્માંડનું મેનિફેસ્ટેશન વ્યક્તિત્વ આનંદ માટે છે, આનંદ સ્વરૂપે છે. આનંદની ઝલક એ જ આત્માનું કે જીવનનું મુખ્ય લક્ષણ કે હેતુ હોય છે. અને સુખનો ગાળો પણ લાંબો હોય છે. સુખ એ ચિરંજીવી સ્વરૂપ છે. અને એટલે ઋષિ મુનિઓએ વિચાર્યું કે સુખ એ સતત રહી શકે કે કેમ? તો સુખનો અનેરો આનંદ ભોગવી શકીએ ને સુખને આનંદ સતત અનુભવી શકાય. એટલે એ બંને પ્રાણ અને બુદ્ધિને મોડા પાડવા હોય તો તમારે સંસારમાંથી મોડું ફેરવવું પડશે. ગમે તેટલી પ્રવૃત્તિ કરો પણ મોડું ફેરવ્યા સિવાય કશું થવાનું નથી. વિશ્વામિત્ર જેવું તપ હોય તો પણ શક્ય નથી. સમૃદ્ધિ વિલાસ ભોગવવાનો પ્રયત્ન કરો તો પણ સુખ કાયમ રહેવાનું નથી. દાખલા તરીકે અસુરોએ ખૂબ વિલાસ કર્યો અને એ માટે એ લોકોએ ભારે તપ કર્યું અને વિલાસ ભોગવ્યો. છેવટે એ સુખ પણ ટક્યું નહીં અને જતું રહ્યું. પણ અસુરો કરતા ઋષિઓ મહાન હતા, કારણ કે એમને સુખ સતત રહેતું હતું. કર્મ તો જડ છે, એને લીધે અનેક વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. આપણે એક કર્મ સ્વાર્થને કારણે કરીએ છીએ. જો નિસ્વાર્થ ભાવે એકલું કર્મ કરીએ તો ઓછું ઘર્ષણ રહે, પણ સ્વાર્થને લીધે કરીએ ત્યારે ઘર્ષણ વધારે થાય. એટલે અશાંતિ ને વેદના રહેવાના જ. જીવનમાં ધ્યેય પ્રગટાવવો જરૂરી છે. એટલે ઋષિ મુનિઓએ પણ વિચાર્યું કે રાગ દ્વેષને મોડા પાડવા ને માટે આપણે કેવા થવું છે એનું નિશ્ચિતપણું નક્કી કરવું જોઈએ. ધ્યેય પ્રગટવો જોઈએ. એટલે ધ્યેય નિશ્ચિતપણે ના પ્રગટે ત્યાં સુધી ગમે તેટલો પ્રયત્ન કરીશું તો પણ જીવનને મઠારવાનું નહીં બને. તો ધ્યેય નક્કી કરવાની કેમ સમજ પડે? જો તે કાળે ધ્યેય પ્રમાણે ગતિ થાય અને વર્તાય તો સમજવું કે ધ્યેય પ્રગટાવવા માંડ્યું છે. દિલમાં લાગી જાય તો જ ધ્યેય પરત્વેની જાગૃતિ રહે, અને જાગૃતિથી કર્મ થાય ત્યારે રાગ દ્વેષ મોડા પાડવાનો, સદભાવ પ્રગટાવવાનો, અનાસક્ત ભાવે કર્મ કરવાનો પ્રયાસ થાય ત્યારે ધીરે ધીરે કર્ણોની શુદ્ધિ થાય. એટલે પ્રાણ અને બુદ્ધિ જો સુધરી જાય તો બીજા કર્ણો પણ સુધરે. મન એ તો બંધન અને મોક્ષનું કારણ છે. અંતઃકરણ જે કહેવામાં આવે છે એની જો શુદ્ધિ થાય તો બધું થાય, એટલે જીવનનું ધ્યેય બદલાય. આ બધું સુધારી શકીએ તો આ બીજું શક્ય છે. આ એક પ્રક્રિયા છે જેનો નિયમિત અભ્યાસ કરવો પડશે. ધ્યેય પ્રાપ્તિનું સાધન. પણ ધ્યેય એકદમ નક્કી ના થાય તો એનું કંઈક સાધન કરો. એ તરફ કંઈ પ્રગતિ થાય એવું કંઈ કરો તો ભગવાનનું નામ સ્મરણ એ માટે મોટું સાધન છે. નામસ્મરણની અખંડ ગતિ થઈ જાય તો રાગ દ્વેષ બધું મોડું પડશે અને ધ્યેય પણ નિશ્ચિત થઈ જશે. અને એ માટે કંઈ કહીએ એ શરમ ભરેલું લાગે છે. એટલે પ્રયત્ન કરો. નદીમાં ઝંપલાવું જ પડશે. સંસારમાં જે બધું થાય છે તેમાંથી પણ જો રાહત મેળવવી હોય તો ભગવાનનું સ્મરણ એક ઉત્તમ દવા છે. દુઃખ વગેરેને દબાવી ના શકો, પણ પ્રાર્થના, ભજન વગેરેથી એનો પટ બદલી કાઢો તો તમને ઓછું દુઃખ લાગશે. તમે તેમાં અટવાઈ પડ્યા હોવ તો ભગવાનનું સ્મરણ, પ્રાર્થના, નિવેદન, સદવાચન કરો કે એમાંથી કંઈક રાહત રહેશે, અને એમ કરો તો સાચી સમજણ પડશે. એટલે ધ્યેય નિશ્ચિત થયા સિવાય રાગદ્વેષ મોડા ના પડે. અને ધ્યેય નિશ્ચિત કરવા ઉપર કહ્યું તેમ સ્મરણ વગેરે કરવું. એટલે મૂળ વાત પર આવીએ. સુખ કાયમ અનુભવવા આપણે જાજી મથામણ કરતા નથી, વિચારતા નથી, એટલે એ બનતું નથી. એટલે મારા ગુરુ મહારાજે કહ્યું કે કંઈક કર, માત્ર તું એને ઓરડામાં ધકેલી દે એટલે એને અંદર મથામણ થશે જ અને સ્મરણ પણ કરશે. ઘેર તમે તમારા વિશે આવું વિચારી શકશો નહીં, સ્મરણ પણ એટલું થશે નહીં. આ કઈ મારી વાત નથી, પણ મૌનમાં બેસનારા બધા જ કહે છે. ઘેર એ જીવન વિશે વિચારતો જ નથી, અહીં એને બધો સ્ફોટ થાય છે. મારા ગુરુ મહારાજે કહ્યું કે આજ તારી સેવા. હું તો પહેલા સેવા કરતો ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરતો, અને કામ કરતા કરતા પણ ખૂબ સ્મરણો કર્યા કરતો. એના સાક્ષીઓ છે પરીક્ષિતભાઈ, ઠક્કર બાપા વગેરે એના જાણકાર છે. અને જે કામ એકલો કરતો હતો તેને માટે અત્યારે 5-7 જણ છે. નિરહંકારી, નિષ્કામ ભાવે કામ કરીએ તો કામ બધું થાય, ઘસારો ઓછો લાગે, એટલું વધુ કામ થાય એટલો થાક પણ ના લાગે. પોતા વિશે વિચારવા માટે આ મૌન મંદિર છે. તો ભગવાનનું શરણું લો, પ્રાર્થના કરો, સદવાચન કરો, નિવેદન કરો તો મનને શાંતિ થશે. પણ મારા ગુરુ મહારાજે કહ્યું કે એનાથી પણ મગજને શાંતિ વળતી નથી, એટલે જે આવે તેને અંદર પૂરી જ દેવાનું મને તો કહ્યું. એટલે દર વર્ષે અંદર બેસશે તેને સંસ્કારો તો પડશે, એ ક્યાં જશે? પાયા વગર ઘર ના ચણાય, તેમ જીવનનો મૂળ પાયો આપણા જીવનમાં પડેલા સંસ્કારો છે. એટલે જ્યારે એનો ઉદય થશે ત્યારે એમાં જ એ લઈ જશે. બહાર તો માનવી પોતા વિશે કદી વિચારતો નથી, એટલે એને ફુરસદ આપવા અને સમજણ ઉગે એટલે અંદર પૂરી જ દેવાનું કહ્યું. અને અંદર ગમે તેટલા વિચારો ઉભરાય છતાં ભગવાનનું સ્મરણ ચાલ્યા કરે છે. માણસ સંસારમાં પોતાને વિશે વિચારવાનો નથી, પોતાનું વિચારે નહીં એટલે એનું દર્શન કરે નહીં ત્યાં સુધી કેવી રીતે પરમ દુઃખ થાય? એટલે એને એકલો અંદર મૂકી દે તો આપમેળે વિચારશે અને આવા પવિત્ર વાતાવરણમાં રહેવાથી સૂક્ષ્મમાં સંસ્કાર પડશે. હાલના પ્રચલિત જીવનને કોઈ ઉત્તમ દશામાં ફેરવવાનો આ પ્રયોગ છે. અને જરા સરખો રાગ દ્વેષ પણ કોઈકનો ઘટ્યો તો એ રીતે આ મોટામાં મોટી સેવા છે. ઉત્તમ સેવા. સેવાના ત્રણ પ્રકાર, સ્થૂળ સેવા, સૂક્ષ્મ સેવા ને કારણ સેવા. ભગવાનના લીન થઈ જવાય એ કારણ સેવા, અને માનવીના રાગ દ્વેષ મોળા પડે, ઉત્તમ પ્રકારના સંસ્કારો પડે, એમ સૂક્ષ્મમાં અસર પડે તે સૂક્ષ્મ સેવા. એને સ્થૂળ તો માંદો હોય તેને દવા, ભૂખ્યાને અન્ન, એમ કોઈ પણ જાતની આપત્તિમાં રાહતરૂપ થવાય એ સ્થૂળ સેવા છે. એનાથી રાગદ્વેષ મોડા ના પણ પડે, અહમ પણ વધી શકે છે. એટલે ઉત્તમ પ્રકારની સેવા તો તે જ છે જેનાથી માનવીના રાગદ્વેષ મોડા પડે ને ઉત્તમ સંસ્કારો પડે, એમ સૂક્ષ્મમાં અસર પડે તે સૂક્ષ્મ સેવા ઉત્તમ પ્રકારની સેવા છે. એટલે મને જે તમારી સેવા કરવાની તક આપી છે તે બદલ હું તમારો ઋણી છું. આ જીવમાં આમ કંઈક કશું જ છે નહીં. મને જોતા કોઈ આકર્ષણ પણ જન્મી શકે એવું નથી. કઠણ પણ છું અને સ્પષ્ટ કહેતા કેટલાકના દિલ દુભાય છે, પણ જો ગુણી હોય તો એને દુઃખ ના થાય, એનું એમાં કલ્યાણ છે. અને આપણે ધારીએ એમ કેમ બને, પણ મારામાં એવું આકર્ષણ નથી, પણ મારા પર ભગવાનની કૃપા છે જેથી ઘણા માનવીની સાથે સંબંધ થતા આ બધું હું કરી શકું છું. મૌન મંદિરમાં પોતાનું જ દર્શન. મૂળ વાત એટલે ધ્યેય પ્રાપ્ત કરવા ભગવાનનું સ્મરણ કરો, પ્રાર્થના નિવેદન કરો. પ્રાર્થના નિવેદન વગેરેથી ધ્યેય સન્મુખ થશે, પણ એ પણ ના થાય એટલે ગુરુ મહારાજે આ રસ્તો બતાવ્યો કે માનવીને અંદર એકલો મૂકી દેવાથી એને પોતાનું દર્શન થશે અને એટલે આપમેળે વિચારશે. કેટલાયને પ્રત્યક્ષ સિનેમાની ફિલ્મ જેમ અનુભવ થયેલા છે અને તેમણે નિવેદન પણ કરેલા છે. પોતા કેવા છે એનું પ્રત્યક્ષ દર્શન થાય. મારે એક વડીલ જેનું મારા ઉપર બહુ ઋણ, તેને એવું તો દર્શન થયેલું કે તે કહે, અલ્યા ચુનિયા તારો જાદુ બંધ કર, તો એ બધું આમ પ્રત્યક્ષ થતા એમાંથી એ નીકળી જાય, પ્રાયશ્ચિત કરીને ભગવાનને ચરણે નિવેદન કરીને, તો આનું કલ્યાણ થાય છે. અને આવા સાધન સિવાય માનવીમાં જે જે પડેલું છે તે ઉગી શકવાનું નથી. માનવીના જીવનમાં એવી ફુરસદ એને નથી. અરે જરાય ગતિ એની થાય એવી શક્તિ જ એનામાં નથી. એટલે મારા ગુરુ મહારાજે ખરું સાધન મને બતાવેલું. તે વખતે બિલકુલ પૈસા નહીં, તો આ કેમ બને? તો કહે, નિશ્ચિંત થા, મારું તને વચન છે કે જે કોઈ તને મદદ કરશે તેનું તારા માથા ઉપર ઋણ નહીં રહેવા દઉં. પણ મને એમ કે જે મને મદદ કરશે તેનું શું? તો કહે કે નિશ્ચિંત થા, તને જે કોઈ મળશે અને મદદ કરશે તેનું કલ્યાણ થશે. એવું કહ્યું ત્યારે મને નિરાંત થઈ. અને એક વખત આવો પ્રસંગ સાંભળેલો. મારા મિત્રોએ મને આશ્રમ કાઢવા પૈસા ભેગા કરી આપેલા, વર્ષ 1948. તે મેં પાછા આપી દીધેલા, પણ પછી સ્પષ્ટ હુકુમ થયો કે તારે આ શરૂ કર્યું પણ માનવી અંદરથી બહાર આવીને બધું વિસરી જાય છે, એટલે અટકી જાય છે. પણ જો અભ્યાસ ચાલુ રાખશો તો તે ગતિ ઉત્તમ પ્રકારની થશે. અનેક માનવીઓ આ જોઈ ગયા છે અને વખાણ્યું છે. શ્રી ગંગેશ્વરાનંદજી પણ આ જોઈ ગયા છે અને એમને ગમી પણ ગયું. સૌ કોઈને પોતપોતાની રીત અલગ હોય છે અને એ રીતે એ માનવીની અને ભગવાનની સેવા કરે છે. એટલે આ જે સાધન થયું છે તેનો ઉત્તમ રીતે લાભ લઈએ એટલી પ્રાર્થના છે. હરિ ઓમ.